તારીખ 2/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, પાના નંબર 18 અને 19, સળંગ પ્રવચન નંબર 50.
ઉપાય છે તે મોક્ષ માર્ગ છે અને ઉપેય છે તે મોક્ષ છે. તે જ ભાવ એટલે આવો સ્વરૂપનો ભાવ તે મોક્ષને સાધે છે, મોક્ષ માર્ગને પણ સાધે છે. એટલે પોતાનું જીવન સ્વરૂપ છે એ સ્વરૂપ રૂપ પરિણમન થવું એ મોક્ષ માર્ગમાં આવવાનો ભાવ છે અને તે જ મોક્ષને પહોંચવાનો ભાવ છે એમ કહ્યું છે. આવું મારું સ્વરૂપ છે તે જ ભાવ, એમ આવો હું છું એ જ ભાવ મોક્ષને સાધે છે, ઉપાય ઉપાય બંનેને સાધે છે, શુદ્ધ આત્માને આરાધે છે. એવું જે સ્વરૂપ આવો હું છું એવું જે સ્વરૂપ રૂપ ભાવ તે શુદ્ધાત્માને આરાધે છે. એવો વિચાર વિકલ્પ નહીં, એવો ભાવ એવો ભાવ એવો ભાવ એમ લીધા એવા છે. ત્યાં પણ ઉપર એમ જ લીધું ને, જ્યાં જ્યાં જાણકણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ સમ્યક છે. દ્રઢ વિચાર દ્રઢ વિકલ્પ એમ નથી લેતા, સીધો ભાવ જ લીએ છે. એ ભાવની અંદર શ્રદ્ધાન જ્ઞાન આચરણ પુરુષાર્થ એ બધા ભાવ કહેતા બધા પરિણામ મનુષ્યની અંદર આવી જાય છે. એ બધો મળીને એક ભાવ, તે ભાવ મોક્ષને સાધે છે, તે શુદ્ધાત્માને આરાધે છે. આ રીતે નિર્ગ્રંથ પુરુષો શિવપથને બહુ સાધી સાધી સમાધિને પામી પરમપદને પહોંચે છે. નિર્ગ્રંથ પુરુષો છે, મહામુનિઓ છે, એ પણ આ રીતે જ મોક્ષને પહોંચે છે. શિવપદ, શિવપથ એટલે મોક્ષનો માર્ગ, કલ્યાણનો માર્ગ. એ કલ્યાણના માર્ગને બહુ સાધી સાધીને અત્યંતપણે સાધીને સ્વરૂપમાં સ્થિર થઈને સમાધિ પામીને, એટલે સ્વરૂપમાં સ્થિર થઈને લીન થઈને પરમપદને પહોંચે છે, સર્વોત્કૃષ્ટ સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. ત્રણેય કાળે આ જ પ્રકારે માર્ગ છે, આ જ પ્રકારે ઉપાય છે. ત્રણ કાળમાં બીજો કોઈ ઉપાય નથી. પોતાનો ચેતન પ્રકાશ મોહ વિકારને પામી મલિન થયો છે. અજ્ઞાન દશામાં સંસાર દશામાં પોતાનું ચૈતન્યનું પરિણમન છે. ચૈતન્ય પ્રકાશ એટલે આત્માનું જે પરિણમન છે તે મોહ વિકારને પામીને દર્શન મોહને વશ, દર્શન મોહ હોય ત્યાં ચારિત્ર મોહ હોય છે એ કહેવાની આવશ્યકતા રહેતી નથી. દર્શન મોહ ન હોય ને ચારિત્ર મોહ તો હોય છે, પણ દર્શન મોહ હોય કે ચારિત્ર મોહ હોય કે ન હોય એ વાત વિચારવાનો પ્રશ્ન રહેતો નથી, તો હોય છે. એટલે મોહમાં બંને અહીંયા લઈ લેવા. કે મોહ વિકારને પામી આત્માનું પરિણમન મલિન થઈ રહ્યું છે, પોતાનું ચેતન પ્રકાશ એટલે પોતાનું પરિણમન મલિન થઈ રહ્યું છે. ભેદ જ્ઞાન જડ ચેતનને ભિન્ન કરે, મોહ વિકાર છે એને જડ ચેતનની અભિન્નતા કરે છે. આત્મા અને અનાત્મા વચ્ચે ભેદ હોવા છતાં, તફાવત હોવા છતાં એના અનુભવમાં એ તફાવત રહેતો નથી. સ્થાન જ્ઞાનમાં અભેદપણું થઈ જાય છે. તે ભેદ જ્ઞાન દ્વારા જડ ચેતનને ભિન્ન કરે, બીજો વાત નથી લીધી. આમ ક્રિયા કરે, આમ ક્રિયા કરે, આમ વિકલ્પ કરે, આવો રાગ કરે, એવી વાત છે નહીં. કે અનુભવનો ગ્રંથ છે. ભેદ જ્ઞાન જડ ચેતનને ભિન્ન કરે તેને, એટલે ભેદ જ્ઞાનને અંતરમાં ધરી ધરી નિજ જ્ઞાનનો અભ્યાસ વારંવાર કરી સાર અવિકાર પોતાનું અખંડ રૂપ જાણી તેને અંતર અનુભવમાં લાવી મહામોહનો નાશ કરી જે સ્વરૂપરસ પોતાના સ્વભાવમાં છે તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાનરૂપ કરે, યથાસ્થાનરૂપ કરે, સ્થિર કરે. શું કહું, કેટલી વાત લીધી છે કે ભેદ જ્ઞાનને અંતરમાં ધરી ધરીને, ભેદ જ્ઞાનને ધારણ કરે અંતરમાં, ભેદ જ્ઞાનનો વિચાર કરે એટલું પણ નહીં, ખૂબ ભેદ જ્ઞાનને ધારે. ધારવું એટલે ધારણ કરવું, ભેદ જ્ઞાનરૂપ ભાવ છે એને અંતરમાં ધારણ કરે. એ પણ વિચાર વિકલ્પ તો એક બાહ્ય પરિણામ છે, એ અંતર પરિણામ નથી પણ બાહ્ય પરિણામ છે. અહીંયા તો જુદાપણે પડવું છે, જુદા રહેવું છે, જુદા થવું છે, એમાં પરિણામની અંતરંગ ક્રિયા છે. સ્વરૂપ તરફ જવાની જે ક્રિયા છે, સ્વરૂપ તરફ વળવાની જે ક્રિયા છે, સ્વરૂપ તરફ વળવા માટેની જે ચાવી છે, ખરેખર તો વિજ્ઞાન છે એ સ્વરૂપ બાજુ વળવાની ચાવી છે. એ ચાવી જેને હાથમાં આવી એને બધું હાથમાં, આખો ગુણધામ, આખો ગુણનો ખજાનો હાથમાં એને આવે. માર્ગની સુગમતા તો એ છે કે આમાં બીજી કોઈ લાંબી આંટી ઘૂંટીની અનેક વાતો નથી. જગતનો ના વ્યવહારમાં પારંગત થવું હોય તો 56 જાતના ભેજા સાથે માથાફોડ કરે ત્યારે કાંઈક એને ઠેકાણે પડે. દુનિયાદારીની વાતો બધી એવી છે કે અનેક જાતની સમસ્યાઓ અને અનેક જાતના માણસો સાથે કામ પડે અને એમાં કાંઈક માણસ અથડાતો, કૂટાતો, પીટાતો કાંઈક 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 આગળ નીકળે. ત્યારે લોકો એમ કે, આગળ નીકળે ત્યારે લોકો એમ કે ભાઈ કાંઈક માવશ છે, ભાઈ કાંઈક હોશિયાર છે, આવડતવાળા છે. અહીંયા તો કાંઈ નહીં, અંદરમાં પોતાના અને પોતાના પરિણામને કામ કરવાનું છે અને પોતાની સાથે જ કામ કરવાનું છે. બીજાની સાથે કાંઈ લેવા દેવા અને 100-150 વાતો શીખવી પડે કે સમજવી પડે તો એને કંઈ આવડે એવું કાંઈ નથી. એ તિર્યંચ પણ પામે છે એનું શું કારણ છે કે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું. આ વાત એને ક્યાંય શીખવા જવું પડતી નથી. જાણપણાનો તો પ્રવાહ અંદરથી ચાલુ છે, અવિરતપણે ચાલુ છે, રોકાયા વિના. ક્યારે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું આ મંત્રમાં જાય છે. આ એનો અભ્યાસ છે, ટૂંકામાં ટૂંકો વિષય છે, એકદમ આરાધનનો વિષય છે, એકદમ સરળ સીધો તેને અંતરમાં ધરી ધરીને, એને અંતરમાં ધરે એટલે ઘર કરે છે, એ પ્રકારનું પરિણમન એને ઘર કરી જાય છે. જેમ પ્રકૃતિ ઘર કરી જાય છે માણસને, તો કારણ વગર પણ સામે નિમિત્તો ન દેખાય તો એ પ્રકૃતિના ભાવો અંદરમાં કર્મના ઉદયને અનુસરીને થવા લાગે છે કે નહીં, કેમ કે વણાઈ ગયું એની સાથે, એ પ્રકારનું ભાવનું પરિણમન વણાઈ ગયું એમ અહીંયા એને ભેદ જ્ઞાન એના પરિણમનમાં વણાઈ જવું જોઈએ. પરિણતિ થઈ ગઈ છે, અંતરમાં ધરી ધરીને પરિણતિ થાય ને વારંવાર ઉપયોગમાં લાવે પાછો, એમ એ વારંવાર નો અભ્યાસ થયો. નિજ જ્ઞાન નો અભ્યાસ વારંવાર કરીને, હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર એ હું, એમ નિજ જ્ઞાન નો અભ્યાસ વારંવાર કરે હું પણ, વારંવાર કરીને સાર અવિકાર પોતાનું અખંડ રૂપ જાણીને, નિર્વિકાર પોતાનું અખંડ પદ જાણીને, સાર ભૂત એટલે માત્ર ઉપાદે એક જ, બાકી બધું અસાર, એક સાર રૂપ પોતાનું અખંડ રૂપ જાણીને, તેને અંતરમાં અનુભવમાં લાવીને, એને જાણીને એને અનુભવમાં લાવીને, જાણવાનું તો કોઈ પણ જાણવું નથી, પોતા રૂપે એને અનુભવીને, મહામોહનો નાશ કરીને, ભ્રાંતિ, મહામોહ એટલે ભ્રાંતિ, દર્શન મોહ, એ પણ હઠીલો હઠીલી પ્રકૃતિ છે, દર્શન મોહની ચીકણી પ્રકૃતિ છે, સૌથી વધારેમાં વધારે કોઈ વિકાસવાળી પ્રકૃતિ હોય, જેનો વધારેમાં વધારે અનુભાગની સ્થિતિ પડતી હોય તો એ દર્શન મોહની પડે છે. એટલે મા અટકીધી છે એને, મોહની મા અટકીધી છે, તેનો નાશ કરીને જે સ્વરૂપરસ પોતાના સ્વભાવમાં છે, જે અનંત આત્મરસ સ્વભાવની અંદર શક્તિ રૂપે સામર્થ્ય રૂપે છે, આત્મા ચૈતન્ય રસનો કંદ છે, કે જેની અંદર જે ચૈતન્ય દળમાં અનંતો ચૈતન્ય રસ ભરેલો છે, એ પોતાના સ્વભાવમાં છે, તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે, આ એમની પોતાની મૌલિક આગવી શૈલી છે અનુભવ પ્રકાશકારની, કે એવો જે સ્વભાવ છે, એ સ્વભાવ તો સ્વભાવના સ્થાનમાં છે પણ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે, જે ઉપયોગ એ પર પદાર્થને રાગ ઉપર મૂકતો હતો ત્યારે એને પોતાના સ્વભાવને ઉપયોગમાં સ્થાન નહોતું આપ્યું, જ્યારે ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે ત્યારે એણે સ્વભાવને ઉપયોગની અંદર યોગ્ય સ્થાન રૂપે કર્યો છે. આમ કીધું છે, વિધિને કેવી રીતે સમજાવે છે, માણસ નથી કહેતા કે તમારા કામમાં ભલીવાર નથી, કેમ કે તમારા કામમાં તમારું ચિત્ત નથી, તમારા કામમાં તમારું ચિત્ત નહીં હોવાથી કામમાં કાંઈ ઠેકાણું પડતું નથી. ઉપયોગ દઈને જે એને ઉપયોગથી દઈને જે કામ કરવું જોઈએ, એ રીતે જ્યારે માણસ કામ નથી કરતો ત્યારે એમ કહેવામાં આવે છે. જરા ધ્યાન આપીને, મન લગાવીને, બરાબર કામને ચોકસાઈથી કામ કરો, એમ નથી કે કે જેથી કામ બરાબર થાય. અહીંયા કહે છે કે ઉપયોગને સાવધાન કરીને, અહીંયા ચોકસાઈ કરવી છે, તો અહીંયા ઉપયોગને સાવધાન કરીને પોતાના સ્વભાવ સ્થાનમાં ઉપયોગ લાગે ત્યારે એણે સ્વભાવને યોગ્ય સ્થાન રૂપ કર્યો ઉપયોગની અંદર. સ્વભાવમાં સ્વભાવને શું કરવું હતું? સ્વભાવ તો સ્થિર છે, જ્યાં છે જેમ છે, જેવો છે ત્યાં તેમ, તે બરાબર અનાદિ તેમ જ છે. પણ પોતાનું એ સ્વરૂપ હોવાથી અને તેને ઉપયોગમય કરતા એને સ્વભાવને યોગ્ય સ્થાનમાં રાખો એમ કહેવામાં આવે છે. યથાસ્થાન રૂપ કરે અથવા સ્થિર કરે, ખરેખર તો ઉપયોગને સ્થિર કરે છે, ઉપયોગને યથાસ્થાને મૂકે છે. પણ ઉપયોગ ઉપર વજન નથી, અહીંયા પોતાનું સ્વરૂપ છે એને યથાસ્થાને અનુભવે છે, સ્વપણે અનુભવે છે. યથાસ્થાને અનુભવે છે એટલે સ્વપણે અનુભવે છે. અને સ્વરૂપને સ્વપણે અનુભવતા અનાદિની પરમા સ્વપણાની ભ્રાંતિ ચાલી જાય છે, ભ્રાંતિ મટે છે. જેની ભ્રાંતિ મટે છે એનો સંસાર મટે છે. સંસાર તો ભ્રાંતિનો છે, બાકી સંસાર સ્વરૂપમાં તો સંસાર નથી, આત્મામાં સંસાર નથી. આત્મામાં સંસાર નથી અને બહારના સંયોગોમાં પણ સંસાર નથી. સંસાર જીવની ભ્રાંતિગત દશામાં છે. જ્યાં ભ્રાંતિ ગઈ, નિર્ભ્રાંતપણું થયું કે એનો સંસાર થયો, આટલી વાત છે. કેટલું સુગમ સહેલું લીધું છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, સ્વપ્નની અંદર એને કરોડો વર્ષ દીનપણું ને દર્દની વેદના ને લાચારી ને ભૂખમરો ને વેઠ્યો હોય કરોડો વર્ષનો. ભલે અહીંયા મિષ્ટાન ખાઈને હુઈ ગયો હોય પણ સ્વપ્નમાં એવું આવે કે કરોડો વર્ષ સુધી દુઃખી 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 થઈ ગયો, જ્યાં જાગે ત્યાં બધું ખલાસ થાય છે. ને બરાબર હું મારા સુરક્ષિત સ્થાનમાં આરામથી ચેનથી રહેલો છું એનું ભાન કરે છે, બસ આટલું. દુઃખ જવામાં અને સુખ થવામાં ભ્રાંતિ આટલી જાય એટલી વાર છે. આ સંસારમાં આવો હું, એ ભ્રાંતિ ગઈ કે બધું ગયું એનું. હું એક આત્મા જાણનાર તત્વ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ આત્મા હું, એમ જ્યાં પોતાના મૂળ સ્વરૂપને શ્રદ્ધાંતથી જ્ઞાનથી અથવા પ્રતીતિપૂર્વક જ્ઞાનથી ઉપયોગમાં સંભાળ્યો એનો સંસાર ગયો. આટલી ટૂંકી વાત છે. હવે એને ક્યાંય ચડાવી દીધા, આમ કરો તેમ કરો, આમ કરો ને હજાર જુદા 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 જુદી વાતો બતાવી. મૂળ વાતનો પોતાને પત્તો ન લાગે એટલે બીજી બીજી વાતમાં ચાલ્યા જાય છે. સંસારનો એમ કે જો આ બાયડી છોકરા તારા સંસાર છે એને છોડી દે, દીક્ષા લઈને અમારી ભેગો ભણી જાતો, એ સંસાર નથી. વાત ખોટી છે, એ સંસાર નથી. સંસાર અંદર આત્મામાં નથી ને અંદર સંસાર બહાર તારા સંયોગમાં કુટુંબ પરિવારમાં પણ નથી. તારી ભ્રાંતિમાં સંસાર ભર્યો છે. અનંતો સંસાર દર્શનમૂળ સહિત ભ્રાંતિમાં પીડ્યો છે. એની નિવૃત્તિ થઈ અને સંસારની નિવૃત્તિ થઈ. ભ્રાંતિમાં પણ શ્રદ્ધાનંદ શક્તિથી ઊંધું પીડ્યું છે તો એમાં જન્મ મરણની ગાંઠ પણ મોટી છે, એટલી પરિણામમાં એટલી શક્તિ છે. સ્વરૂપ શક્તિ તો પરિણામ કરતા બહુ મોટી છે, કેમ કે પરિણામ તો સમયવર્તી છે, એક સમયવર્તી પરિણામ છે. એની શક્તિ કેટલી ને ત્રિકાળવર્તી સ્વભાવ શક્તિની શક્તિ કેટલી. પણ ભ્રાંતિ સહિતના જે રાગ દ્વેષ તે હું એમ એમ ભ્રાંતિથી જે રાગદ્વેષ થાય છે એ સંસાર છે, કરે એ સંસાર છે. આ તો સમજાવે છે ને ત્યાગ કરાવનાર, આ સંસાર છે, આ સંસાર છે, આ સંસાર છે, અત્યારે દુકાન સંસાર છે, મુખ દુકાન ને એમ કે સંસાર નથી. અહીંયાથી દુકાન છોડે છે ને પાછો પાછરામાં દીક્ષા લઈને બીજી દુકાન માંડે છે, ખરેખર તો સંસાર તો એ છે. ભ્રાંતિ જે રહી ગઈ એ સંસાર છે. પછી આ દુકાને બેઠો કે આ દુકાને બેઠો, બાકી તો દુકાન જ છે, બીજું કાંઈ નથી. ત્યાં દુકાન ચલાવે છે, પછી બજારમાં જઈને દુકાન ચલાવે કે પાછરામાં જઈને દુકાન ચલાવે, બે દુકાન ચલાવે. એટલે ભ્રાંતિથી તો ગમે ત્યારે એ તો સંસારમાં છે, અને ભ્રાંતિ રહીત ગમે ત્યારે તો પણ એ સંસારમાં નથી. બસ સીધી વાત છે. જંગલમાં તો પશુ પક્ષી રહે છે, ત્યાં જો સંસારની નિવૃત્તિ થતી હોય તો એ લોકોને પહેલાથી જીવી દીધી, કારખાના માંડવા વાળાની પછી થાય, પહેલા તો એ લોકોની તો થઈ જાય. ત્યાં કઈ છે જે છે એ જીવના પરિણામમાં છે, ગડબડ કરે તો જીવના પરિણામમાં, સુધારે તો પણ જીવના પરિણામમાં. જ્યાં ગૂંજ પડી છે ત્યાં ઉકેલવી નથી. ગૂંજ પડી છે ક્યાંય એને ઉકેલ કરવા જવું છે ક્યાંય, એના જેવો ઘાટ થાય છે, એ ખોટો છે. અહીં તો શક્તિ લેવી છે ને,
શક્તિ
એક સમયની ઊંધી શક્તિ, ભલે ઊંધી શ્રદ્ધાની શક્તિ અનંત જન્મ મરણ નિગોદ ના કરાવે, પણ એક સમયની એ જ શક્તિ જ્યાં સવળી થાય તો એ બધાને તોડે. એ તો થઈ ગયો એક સમયની પરિણામ શક્તિની, પણ જે ત્રિકાળી શક્તિ છે એનું પ્રમાણ કેટલું, કે એના પ્રમાણનું તો કોઈ માપ થાય એવું. સ્વરૂપની ઉપયોગ શક્તિ કર્મમાં ગુપ્ત થઈ તો શું તે શક્તિનો અભાવ માનીએ? આ પદ્ધતિ એમની બહુ સારી. ઊંધો પડીને એ કર્મને અનુસરે છે ત્યારે પણ એ પોતાની શક્તિથી જ ઊંધો જાય છે, ઊંધો કાર્ય કરે છે, એમાં પોતાની શક્તિનો પ્રયોગ કરે છે, ઊંધો કરે છે. પણ એથી એ શક્તિ વાળો છે એ વાત તો નક્કી થાય છે કે નહીં? સ્વરૂપની ઉપયોગ શક્તિ, જે ઉપયોગ લગાવવાની, ઉપયોગને સ્થિર કરવાની જે શક્તિ કર્મને અનુસરીને કર્મમાં ગુપ્ત થઈ, કર્મમાં રોકાઈ ગઈ, તો શું એને શક્તિ વગરનો માનીએ? કે ના, એ શક્તિવાળો છે તો એને માનવો જોશે. કેવી રીતે પકડાવે છે વાત, કે અવળા પરિણમનમાં કે સવળા પરિણમનમાં શક્તિ કામ કરે છે કે નહીં? શક્તિને જોતો પરિણમનનું સવળું અવળું પણ એ જોવાનો મુખ્ય વિષય નથી, પકડવાનો વિષય છે એ શક્તિને પકડવાનો વિષય. એમ લેવું છે ઉપયોગ શક્તિ એટલે જ્ઞાન શક્તિ છે, ભલે એ કર્મને અનુસરતું જ્ઞાન છે, પણ એનામાં જ્ઞાન શક્તિ છે કે નહીં? જ્ઞાન શક્તિને સંભાળ તો તારી વિપરીતતા દૂર થઈ જશે. શક્તિનો અણો સદભાવ માનીએ, જ્યાં શક્તિનો સ્વીકાર થયો, ઊંધા પરિણમનમાંથી પણ શક્તિનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પરિણમનની ઊંધા એ વિપર્યાસ બંધ થવાના બંધ થઈ જાય છે. આ એક શક્તિને ગ્રહણ કરતા પરિણામની વિપરીતતા છૂટે છે એની ખૂબી છે, એની ટેકનિક છે. અહીંથી પકડી લેતો શક્તિને પકડી લે, જે પરિણામમાં વ્યક્ત શક્તિ છે ત્યાંથી શક્તિને પકડી લે, બીજું બધું ગમ કર. તો એ શક્તિને સંભાળતા એ શક્તિનું આખું પ્રકરણ ચાલે. અને જ્યારે શક્તિનો જ મહિમા ચાલે તો એના ઉપરથી આ બધું પછી આદ્યા શક્તિ ને ફલાણી શક્તિ ને એમ ચાલી ગયું, બધું એમાંથી ચાલી ગયું આખું પ્રકરણ. આજે આ નવરાત્ર નોરતાના શક્તિનું બધું ચાલે છે ને, શક્તિની ઉપાસના ને ફલાણું ફલામાંથી ચાલી ગયું. જ્યાંથી જ્યાંથી ભ્રાંતિ થઈ ભારત માતા એટલે પછી એની મૂર્તિ બનાવો, આ મૂર્તિ નું નામ ભારત માતા. ચાલો સરસ્વતી માતા, હા એની મૂર્તિ બનાવો. એવું કઈ છે એમ શક્તિ છે ઇકારાંત સ્ત્રીલિંગ એમ શબ્દ નો તો એવો પ્રકાર છે, મેં બનાવી દીધી શક્તિ એને. ચાલો આ શક્તિ માતા એવું કઈ છે ને જગતમાં. પછી અણસમજણથી બધો પ્રવાહ ચાલે છે, ગ્રહિત થઈ જાય એટલે પછી એમાંથી ચાલવા લાગે છે. પોતાની મોટી તો શક્તિ તો શક્તિ તો શક્તિ જ છે, શક્તિમાં ચોખ્ખા વગર ચોખ્ખાનો પ્રશ્ન જ નથી. શક્તિ તો શક્તિ જ છે, એનું અણું સૌ પરિણમન ગૌણ કરીને શક્તિને પકડ. શક્તિને જ્યાં ગ્રહણ કરતા શક્તિને સંભાળતા પરિણમનમાં અવળાપણું દૂર થવું, સવળાપણું થવું એ બધું સહજ છે, કઈ કરવું પડતું નથી. ત્યાં કઈ કરવું પડતું નથી જ્યાં પરિણામમાં ગડબડ છે, ત્યાં કરવું પડતું નથી. અહીંયા શક્તિને સંભાળવામાં જાય છે ત્યાં આપોઆપ બધું ઠીક થવા માંડે છે. હા એ કલ્પના કરી છે બધી, જેમાં ભારત માતાની કલ્પના કરે અને એક સ્ત્રી ચિત્ર ને અથવા એની મૂર્તિ કરે કે કઈ કરે કે કઈ દેશ છે આખો, પણ એ કલ્પના કરે છે. એ તો પછી તો એમાં પાર નું રહીએ, પછી કલ્પનાઓ થવા માંડે પછી એમાં કઈ છેડો રહીએ. એ બધું બધી એકલી ભ્રમણાઓ છે, બીજું કઈ નથી. એવું હોય છે કે કેટલાક દેવ કેટલાક દેવીઓ એની પ્રકૃતિ છે અમુક જાતને. જેમ કે અહીંયા કોઈની એવી તીવ્ર પ્રકૃતિ હોય પછી બીજાને મદદ કરવી, બીજાને મદદ કરવી, બીજાને મદદ કરવી, એ પરિણામ તો શુભ છે, એમાંથી દેવ થાય. તો તેને એ પ્રકૃતિ ત્યાં બી ચાલુ રહે. જેને કોઈ પુણ્યયોગ હોય તો એનો વિકલ્પ ત્યાં મેળ ખાય. અહીંયા એવું જ છે, એને ભલે આખી દુનિયાને દેવું હોય પણ જેને પુણ્યયોગ હોય એને જ મેળ ખાય, એના વિકલ્પનો ભાવના અનુકૂળતાનો. બધાને કાંઈ મેળ ન ખાય, બસ એવું થાય છે. તો એથી કાંઈ એ રીતે કાંઈ આખું ઐશ્વર્ય એમાં આવી જાય છે કે એ રીતે એને સર્વસ્વ માની લેવું એ કાંઈ વસ્તુ નથી, એ કોઈ વસ્તુ નથી. મિથ્યા દ્રષ્ટિ દેવો એવા હોય. મિત્ર ઘણા શું કે ભાઈ, અમે આ જે શક્તિની વાત છે ને એ બરાબર છે, અમને શક્તિનો સાક્ષાત્કાર છે. ફલાણા દેવ દેવી અમને હાજરા બધું આવે છે, પણ એ બધી તો કાંઈક આવું હોય છે. બાકી તો ધતિંગ એમાં પાછું 10,000 ગણું હોય છે. એક જગ્યાએ કાંઈક કાંઈક ઠીક હોય તો એથી 10,000 તો પાછા ધતિંગ ઉભા થાય છે. લોકોને તો જાહેર ક્ષેત્રમાં પણ છે, પણ ક્યાંક એવું ક્યાંક હોય તો એનું કોઈ એવું મહત્વ નથી, એ વિષયનું કોઈ મહત્વ સ્વરૂપ ની ઉપયોગ શક્તિ મૂળ તો જ્ઞાન સાધન છે ને, જ્યાં સ્વાનુભવ નો હેતુ છે અને જ્યાં નિધિનો વિષય છે, જબરદસ્ત સિદ્ધાંત આત્મસ્ય સાધનાદિ વિધો જ્ઞાનમ એકમ કારણ, સ્વાનુભૂતિ એક હેતુસ્થ જ્ઞાનમ એકમ કારણ તસ્માત એકમ પરમ પદમ, માટે અહીંયા અમે જ્ઞાનને પરમપદ કહીએ છીએ. સાધનના પ્રકરણમાં તો જ્ઞાનને અમે પરમપદ કહીએ છીએ, એટલે એકમાત્ર એને સ્થાન આપીએ છીએ. તું સાધનના ફાફા મારવા જ્ઞાન સિવાય બીજે ક્યાંય જઈશ નહીં, અને શક્તિ પણ જ્ઞાનમાંથી પકડાશે ને જ્ઞાન જ શક્તિને પકડશે, જ્ઞાન જ સાધન થશે, જ્ઞાન જ અનુભવનું કારણ છે અને જ્ઞાન જ ભેદ જ્ઞાનનું કારણ છે. એટલે તો શક્તિનું પ્રકરણ લીધું અમૃતચંદ્રાચાર્ય સુતાલી શક્તિનું. તો પણ પાછળ એક પદ રચ્યું કે આવી અનંત શક્તિથી આત્મા સારી રીતે ભરેલો છે, અનંત શક્તિ સુનિર્ભરોપી સારી રીતે ભરેલો છે, જ્ઞાન માત્રમ તો પણ તથાપિ જ્ઞાન માત્રમ ન જહાતિ ભાવમ, જ્ઞાન માત્ર ભાવને એ નથી છોડતો, સાધન તો એ જ છે એમ કે છે. ઉપાય ઉપાયનું પ્રકરણ છે, જ્ઞાન માત્ર પણ હું છોડતો નથી, અનંત શક્તિ છે એ બધી ખબર છે પણ જ્ઞાન માત્ર પણ હું છોડતો નથી, એમ કરીને જ્ઞાન માત્રથી પકડાવે છે. ઉપયોગ શક્તિ લઈ લીધી ને જ્ઞાન માત્ર કહેતા, ઉપયોગ શક્તિ, ઉપયોગ શક્તિ કહેતા આખો આત્મા એના હાથમાં અનંત શક્તિ આવી ગઈ. બીજી રીતે તો અનંત શક્તિનું કોઈ રીતે ગ્રહણ થતું નથી. એ સ્વરૂપની એટલે આત્માની ઉપયોગની શક્તિ કર્મમાં ગુપ્ત થઈ એટલે કર્મને અનુસરીને ખોવાઈ ગઈ, ગુપ્ત થઈ ગઈ એટલે ખોવાઈ ગઈ. જળતી નથી તો શું, પણ શક્તિનો અભાવ માનીએ, એક ચીજ ખોવાઈ ગઈ હોય ઘરમાં જ હોય જળતી ન હોય એટલે એનો કાંઈ નાશ માનીએ, ખોવાઈ ગઈ છે પણ એનો કાંઈ નાશ માનતા, ખોવાઈ ગઈ એટલે નાશ માનવો એ વાત ક્યારે. છોકરું ખોવાઈ જાય એટલે છોકરું નથી નથી ખલાસ થઈ ગયો એમ માને છે, એમ નહીં. ખોવાઈ ગઈ એનો અર્થ કે એની શોધ કરવી રહી, એની શોધ કરવી રહી, તો એની હસ્તીને સ્વીકારીને શોધ કરવામાં આવે છે, એની નાસ્તીને સ્વીકારીને શોધ કરવામાં આવતી નથી. એ તો દ્રષ્ટાંત આપ્યો છે. જેમ કે કોઈનો પુત્ર ઘરમાં છે, બજારમાં કોઈએ પૂછ્યું કે તમારે પુત્ર છે, ત્યારે કહે કે મારે પુત્ર છે. બજારમાં સાથે ન હોવા છતાં અભાવ કહેતો નથી, બજારમાં નીકળ્યા તમારો દીકરો છે તો કે હા છે ને, હારે નથી ને તો કે હારે નથી એટલે નથી માનીએ એમ કે છે એ છે. શક્તિ એને સંસારમાં લગાવી અને સંસાર વધાર્યો, પણ એથી કઈ શક્તિનો અભાવ માનીએ એમ કે છે. શક્તિ તો છે, અવળી કે અવળી પણ શક્તિ છે. વ્યવહારમાં પણ એ રીત છે કે છતાંને અણછતો ન કરે, હોય એને ન હોય એમ ન બતાવે. આ તો પદ્ધતિ છે સ્પષ્ટ, વ્યવહાર એટલે પ્રેક્ટિકલ. પણ હે ચિદાનંદ તારું તો આશ્ચર્ય આવે છે, જગતમાં જગતના વ્યવહારમાં એવી મૂર્ખાઈ કરતો નથી કે છોકરો હારે ન હોય તો નથી એમ કે અરે અમેરિકા ભણવા મોકલો હોય તો કે છે મારે શું કે છે મારે દીકરો ભાઈ અમે તો કોઈ દી જોતા નથી તમારા ઘરે હો 50 વાર આવ્યા તમારા ઘરે તો દીકરો જ ભાઈ અમેરિકા ભણવા મોકલ્યો છે એનું ભાન એને કયા સમયે નથી ક્યાં સમયે નથી ક્યાં સમયે અભાવ માને છે અને એનું સ્મરણ કરે તો એ છે ને નિત્ર એને નથી એમ થઈ જાય કાંઈ એને એને એની એની સ્મૃતિમાં લાવે તો એ છે એમ રે ને નહીતર નથી એમ ક્યારે થઈ જાય ભૂલાઈ જવાશે કે નથી એમ થઈ જશે એવું બને એ પ્રશ્ન રહેતો નથી જગતમાં વ્યવહારની પણ એ રીત છે કે છતાંને અણછતો ન કરે પણ એ ચિદાનંદ તારું તો આશ્ચર્ય આવે છે કે જ્ઞાન દર્શન જ્ઞાન શક્તિ છતી હોવા છતાં તે અણછતી કરી રાખી છે આ તારું આશ્ચર્ય છે અમને જગતમાં સામાન્ય બુદ્ધિ વાળો પણ આવી ભૂલ કરતો નથી ઘણા એમ કે ભાઈ આ માણસને બહુ બુદ્ધિ નથી બહુ ઓછી બુદ્ધિ વાળો છે તો પણ એ ક્યારે એમ ભૂલ કરે છે કે મારે જે મારે શરીર નથી મારે શરીર સંભાળવું તો મારું શરીર છે એવું છે એને મારે કુટુંબ પરિવાર જે છે એમાં એને બધાને સંભાળી રાખવું તો છે નહીં તો નથી એવું કાંઈ છે કે એના એ જે છે એને તો એ સંયોગમાં હોય કે વિયોગમાં હોય છે એનું છે પણ એના પરિણામમાંથી જતું નથી અહીંયા તો જ્ઞાન દર્શન શક્તિ છતી એટલે પ્રગટ છે કામ કરી રહી છે તારી જ્ઞાન શક્તિ દર્શન શક્તિ કામ કરી રહી છે પ્રગટપણે કામ કરી રહી છે ભલે અસ્થાનમાં કામ કરી રહી છે પણ શક્તિ છે તો કાર્ય છે ને શક્તિનું કાર્ય છે એ શું બતાવે છે એ શક્તિને બતાવે છે શક્તિ વિના કાર્ય છે શક્તિ વિના તો કાર્ય હોઈ શકે અગ્નિમાં દઝાડવાની શક્તિ છે એ તો ભલે અગ્નિ અગ્નિરૂપે અગ્નિનો આકાર ગમે તે હોય એથી હું થયું પણ દઝાડવાની એનામાં શક્તિ છે એમાં આવા રંગની ઝાડ હોય તો એ દઝાડે ને નહીતર ન દઝાડે એવું કાંઈ છે દિવાસળીની અગ્નિ દઝાડે ને બીજી અગ્નિ ન દઝાડે એવું છે એનામાં દઝાડવાની શક્તિ જ છે શક્તિ છે તો શક્તિ છે છે ને છે એમ જ્ઞાન દર્શન શક્તિ પ્રગટપણે હોવા છતાં તેને નહીં હોવાના સ્થાનમાં અણછતી એટલે નથી એવી રીતે તું ચાલ્યો છો વળી અનેક જગ્યાએ જઈને તું પૂછે છો કે મને જ્ઞાન આપો જ્ઞાન જ્ઞાનની માગણી કરે છે કે મને તમે જ્ઞાન આપો જ્ઞાન શક્તિ તો તારામાં છે આપવાનો પ્રશ્ન રહેતો નથી કે બહારથી કોઈ જ્ઞાન આપે શક્તિ તો એનામાં છે જેવી રીતે લોટણ જડીને દેખીને બિલાડી લોટવા લાગી જાય છે તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે બસ જ સંસારનો સંક્ષેપ કરી નાખ્યો અહીંયા જીવને સંસાર કેવી રીતે છે એનો એક નીતિમાં ઉપાદાન અને નિમિત્તથી બેથી વાત પૂરી કરી નાખી છે ઉદાહરણ આપ્યું છે નિમિત્તનું કે જેમ બિલાડી બિલાડીના ટોપને જોવે ને આળોટવા માંડે છે ચોમાસામાં થાય છે ને બિલાડીના ટોપ ઉકરડામાં થાય છે બિલાડી એને જોઈને આળોટે છે એટલે એ ટોપનું વનસ્પતિનું નામ લોટણ જડી પાડ્યું છે જેવી રીતે લોટન જળીને દેખીને બિલાડી લોટવા લાગે છે તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે, તેવી રીતે બહારની વિધવિધતા પૂદગળની અનેક પ્રકારની પર્યાયો દેખીને જીવ પણ ભ્રાંતિથી લૂંટવા લાગે છે. આ મને ઠીક છે, આ બહુ સારું છે, આ ખરાબ છે, આ આવું છે ને આ તેવું છે, અનેક જાતના ફંદ કરવા લાગે છે. બસ આ જ એનો સંસાર ભ્રમણ છે. આ એનો સંસાર અહીંથી મૂળમાં અહીંથી થઈને વિસ્તર્યો છે, આટલું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. મોહથી એટલે ભ્રાંતિથી ઈષ્ટ અનિષ્ટપણું કરે છે, બીજું કાંઈ નથી. વસ્તુ સામે ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં, કોઈ ચીજ એવી ઈષ્ટ નથી, કોઈ ચીજ એવી અનિષ્ટ નથી, છતાં એને ભ્રાંતિગતપણે એવું દેખાય છે એ એનો સંસારને ઊભો કરે છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં લીધું છે ને, કલ્પનાથી સંસાર છે, જ્યાં એનો વિકલ્પ છે એ ખલાસ થયો, વિલય થતા નહી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, મોહ શબ્દ મોહથી સંસાર ભ્રમણ છે. મોહથી વિકલ્પ ઉપજ્યો કે આ ઠીક છે, મોહથી વિકલ્પ ઉપજ્યો કે આ મને ઠીક નથી, બસ આખો સમસ્ત સંસાર આની અંદર આવી ગયો. જ્યાં એ દર્શન મોહ ગયો કે એનો સંસાર મિલઈ પામ્યો ખરાશ, એને સંસારમાં કોઈ ઈષ્ટ પણ નથી અને સંસારમાં કોઈ જગતમાં એને કોઈ અનિષ્ટ પણ નથી. તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે, ત્યાંથી યથાર્થ રીતે એટલે ભલી રીતે સમ્યક પ્રકારે સ્વરૂપમાં આવે તો ત્રિલોકનું રાજ પામે. આવી રીતે ઈષ્ટ અનિષ્ટપણું મફતનો કર્યા કરે તો દુઃખી 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 થઈને જન્મ મરણ કરીને ચાર ગતિમાં ભમે. જો ત્યાંથી ભલી રીતે સારી રીતે યથાર્થ પ્રકારે સ્વરૂપમાં આવે, જે જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપ છે એમાં આવે, જ્ઞાતાદ્રષ્ટાપણે રહે તો એ ત્રિલોકનું રાજ પામે, ત્રણ લોકનો નાથ થાય, પોતે ત્રિલોકપદને પામે. સ્વરૂપમાં આવે તો ત્રિલોકનું રાજ પામે, ત્રણ લોકમાં એને કોઈની નીચે આવવાનું રહેતું નથી. ત્રણ લોક એની આણ નીચે છે, આણ એટલે એની આજ્ઞા નીચે, એના જ્ઞાન નીચે છે. આજ્ઞા આજ્ઞા જ્ઞાની મર્યા, જ્ઞાનની મર્યાદામાં રહેવું તેનું નામ આજ્ઞા. આજ્ઞાનો કરો અર્થ એમ છે, આ એટલે મર્યાદા, જ્ઞા એટલે જ્ઞાન. જ્ઞાનની મર્યાદામાં, જેના જ્ઞાનની મર્યાદામાં ત્રણ કાળ ત્રણ લોક છે તેને ત્રણ લોકનો નાથ કહેવામાં આવે છે એમ છે. આજ્ઞા એટલે હુકમ કરે ને, રાગ કરે ને, સંસાર ચલાવે ને, કોઈને ફટકારે ને, કોઈને રાજી કરે ને, કોઈને આમ કરે, એનું નામ ત્રણ લોકનું રાજ નથી, એનું નામ આજ્ઞા નથી. આ લોકો કલ્પના કરે છે ને ઈશ્વરને, ફલાણાને સજા કરી, ફલાણાને એના કર્મનું ફળ હતું એ ભોગવરાવ્યો, આને સુખ ભોગવવા આપ્યું, આને દુઃખ ભોગવવા આપ્યું, એ જગતની અંદર ક્યાંય વસ્તુ નથી. યથાર્થ રીતે સ્વરૂપમાં આવે તો ત્રિલોકનું રાજ્ય પામે, તે તો દુર્લભ નથી. સ્વરૂપમાં આવવું એ કાંઈ દુર્લભ નથી. અનંતા જીવો, અનંતા જીવો, અજો નહીં અબજો નહીં, અનંતા જીવો એ રીતે સ્વરૂપ પ્રાપ્ત કરી ગયા. બજારમાં દુકાન માંડે છે તો વિચાર કરે છે, જો આને લાખો થઈ ગયા, આ કરોડો કમાઈ ગયો, આમ કરી તે કેટલી હોશથી માંડે છે. અહીંયા અનંતા જીવો મોક્ષ પદ ને પામ્યા છે, તારે કઈ નિરાશ થવાની જરૂર નથી. તારી જાતના, તારી પાસે જેટલી શક્તિની સંપત્તિ છે એટલી જ શક્તિની સંપત્તિ એ લોકોની, એ જીવોની પાસે છે. કોઈને વધારે છે, વધારે હતી માટે એનું કામ થયું, અને તારી પાસે સાધન કે સંપત્તિની ખોટ છે માટે ન થાય એ વસ્તુ સ્થિતિ નથી. બહુ ખુલ્લી વાત છે એકદમ. પોતાને પોતાનું કામ કરવાની ઉત્સાહ ભાવના એ આવવું જોઈએ. બાકી સાધન સંપત્તિની ખોટ કોઈ ખોટ નથી, તે તો દુર્લભ નથી. જેવી રીતે પુરુષ પશુનો સ્વાંગ ધરે તો કાંઈ પશુ ન થાય પણ પુરુષ જ રહે. આ કોઈ નાટકમાં એને કે ભાઈ બળદ બની જાઓ, મારું પહેરી લ્યો, આ તમે માંદરાનું મારું પહેરો, આંદરો બની જાઓ, બધી ચેષ્ટા વાંદરાને જીવી કરો, તો તેથી કાંઈ માણસ મૂકીને વાંદરો થતો નથી. જેવી રીતે પુરુષ પશુનો સ્વાંગ ધરે તો કાંઈ પશુ ન થાય પણ પુરુષ જ રહે, તેવી રીતે આત્મા 84ના સ્વાંગ ધરે તો પણ તે ચિદાનંદ છે. 84 લાખ યોનિમાં ઉપજી ઉપજીને અનેક પ્રકારે એને દેહ ધારણ કર્યા તો પણ અંદરનું ચૈતન્ય રત્ન તો જીવનું છે તેવું છે. ડાબલી બધી બદલાણી, અંદરનું રતન બદલાણું નથી. અનેક આકારની, અનેક રંગની, અનેક પ્રકારની ડાબલી છે. દેહ તો ડાબલી જેવી ચીજ છે, ચૈતન્ય તો અંદર જીવનું છે તેવું જ છે. બેસે તો ક્યાં અટકે છે એ તપાસ કરવી. ઉદયમાં અટકે છે, આવો આ ડાબલીને જ હીરો માયનો છે, શરીર ને આત્મા માયનો છે. આ તકલીફ છે બરોબર. એના ઉપર એક પદ જ્ઞાન દર્પણ છે. તેવી રીતે આત્મા 84નો સ્વાંગ ધરે તો પણ તે ચિદાનંદ છે. જૈસે નર કોઉ વેશ પશુ કે અનેક ધરે, પશુ નહીં હોય હે યથાવત નર હે, તૈસે જીવ 4 ગતિ સ્વાંગ ધરે, ચિરહી કો તજે નહીં એક નિજ ચેતના કો ભર હે. એસી પ્રતીતિ કિયે પાઈએ પરમપદ, હોય ચિદાનંદ શિવરમણી કો વર હે. સાસ તો સુથીર જહાં સુખ કો વિલાસ કરે, જામે પ્રતિભાસે જે તે ભાવ ચરાચર હે. જ્ઞાન દર્પણ એમની પોતાની જ રચના છે, પદની રચના છે. એમાં એમણે આ વાત લીધી છે, જેમ કોઈ મનુષ્ય છે તે પશુનો વેશ ધારણ કરે તો પણ એ પશુ થઈ જતો નથી. યથાવત એટલે જેવો હતો તેવો ને તેવો જ મનુષ્ય પણ એ છે. તેવી રીતે જીવ 4 ગતિના સ્વાંગ ધારણ કરે, 4 ગતિની પર્યાય પરિણમ તો હોવા છતાં નિજ ચેતના કો વરહે, છતાં એ પોતાના ચિરહી ત્રિકાળ સ્વભાવને તજે નહીં, છોડે નહીં. એક ચેતનાનો જે ત્રિકાળ સ્વભાવ એ એવો ને એવો રહે છે, એમાં સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી. આવા સ્વભાવનું વજન, સ્વભાવના હોવાપણાનું વજન એના પરિણામ પર આવે તો એને સ્વભાવને સ્વીકાર્યો છે એમ કહેવામાં આવે. સ્વભાવ આવો છે એમ જાણે, જાણપણામાં એમ જાણવાનું મળે, પણ ઉદયનું વજન ફરે નહીં પરિણામ ઉપર, અને સ્વભાવનું વજન આવે નહીં તો બધું જાણપણું એને કાંઈ કામ કરતું નથી. જે ચીજ ભર ભારે છે એનો ભાર તો એના પરિણામ ઉપર આવવો જોઈએ, અથવા સ્વીકાર એનું નામ જ સ્વીકાર છે, નહીતર એનું નામ સ્વીકાર કહેવાતું. બુદ્ધિગમ્ય થઈને હા પાડે તો એને સ્વીકાર ન કયો, એનો એનું વજન તો રહ્યું ને. જે વજનદાર ચીજ છે એનું વજન નથી રહ્યું તો એનો સ્વીકાર એને કર્યો. એસી પરટીટી કીએ પાઈએ પરમપદ, એવી ચેતનાથી ભરપૂર તત્વ છે એની પ્રતીતિ કરતા પરમપદ પમાય છે. અને શિવરમણી એટલે મોક્ષનો, એ ચિદાનંદ થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે, મોક્ષ દશાને એ પામે છે કે જ્યાં એ શાશ્વતપણે સ્થિર રહીને સુખનો વિલાસ કરે છે. એ મોક્ષ પદમાં તો શાશ્વત સ્થિર રહી જ્યાં સુખ કો વિલાસ કરે, એ મોક્ષ પદમાં તો સદાય રહે છે પછી. અને એકાંત પરમ સુખને ભોગવે છે, જામે પ્રતિભાસે જે તે ભાવ ચરાચર હે. અને દુનિયાના જેટલા સચરાચર પદાર્થોના ભાવ પરિણામ સ્વભાવ એ બધું એમાં એના જ્ઞાનમાં પ્રતિભાસે છે. કેવળ જ્ઞાન પણ થાય છે અને પરમ સુખ પણ થાય છે એ વાત લીધી છે. આત્માને પ્રાપ્ત કરે છે, એ મોક્ષ માર્ગને પામે છે એમ કહીને કોઈ જ્ઞાનીઓ અટકતા નથી. મોક્ષ પામે છે એમ વાત સાથે સાથે લઈ લે છે. પંચમ કાળ છે અને અહીંથી કોઈ મોક્ષ જાતું નથી એ વાત ગૌણ કરી નાખે છે. આ પંચમ કાળ છે અને અત્યારે અહીંથી કોઈ મોક્ષ જાતું નથી એ વાતની ખબર છે કહેનારને, તો પણ એ વાતને ગૌણ કરવામાં આવે છે, વારંવાર ગૌણ કરવામાં આવે છે. અહીંયા આત્મા જેને સંભાળ્યો મોક્ષ માર્ગમાં આવ્યો, બસ મોક્ષને પામી જવાનો છે. પોતાની પૂર્ણતાની ભાવના છે ને, એટલે ઓલી બધી વસ્તુ પણ ખ્યાલ હોવા છતાં પણ ગૌણ રહી જાય છે, આની મુખ્યતા થાય છે. એમ જ થાય તો નહીતર ખબર છે, પણ હવે કાળ બાળનું કાંઈ નહીં, એને કાળ ઉપર એનું વજન જાતું નથી. એવું પણ આગ્રહ નથી કે આ ભાવમાં નથી થતો એનું શું, કાંઈ ભાવ બહુ તો ઠીક, હવે આયુષનું પૂરતો ભાવ છે ને એનો, કાંઈ આત્મામાં ક્યાં આયુષ છે ને આત્માને ક્યાં ભાવ છે, એટલે એ તો સળંગ જ જોવે છે પોતાને, વચમાં જન્મ મરણ ના ઉત્પાદી એને જોતો નથી. જન્મ મરણ રહીત ચીજ જોવે છે સળંગ એમને. હા, એટલે તો અખંડ આવે છે એટલે અખંડ જ જોવે છે, એની અખંડતાને જ જોવે છે, ખંડખંડ પણ જોતા સામે જોવે છે. પછી તો સામે જ જોવે છે ને, જે ભાવિમાં ભગવાન થવાના છે એને અત્યારે જોવે છે, આ મારા ભગવાન જ્યાં એને ભગવાન સ્વરૂપે નિર્ગમ નહીં એવી રીતે કામ કરે છે, જ્ઞાનનો નહીં સીધો જ કામ કરે છે. એમાં કાળ નીકળી જાય છે, જેમ અત્યારે આ પંચમ કાળ નીકળી જાય છે, મોક્ષ થઈ જશે એમ કહી દે છે. જ્યાં વાત કરે છે મોક્ષ થઈ જશે એ વાત આવી જાય છે, વાત વાતમાં મોક્ષ ની વાત આવે છે. નિયમ જોવે છે કે આ થઈ ગયા, થઈ ગયા, આમ થઈ ગયા, એમ જ જોવે છે. જ્ઞાનનો પ્રકાર છે, પૂર્ણતાને દૂર જોતા નથી, ક્ષેત્રથી કાળથી એનું દૂરવર્તીપણું છે, નીકળી જાય છે ભાવનાને વશે, ટૂંકાઈ જાય છે, નીકળી જાય છે વચ્ચે. એક કે પોતે ચિદાનંદ પણ દુર્લભ નથી એમ કેવું છે. એ ચિદાનંદ પણ તો પોતાનું સ્વરૂપ છે, સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે, એને દુર્લભ કેમ માનવામાં આવે છે? જે પોતાના કબજામાં છે, પોતાનું સ્વરૂપ હોવાથી પોતાના કબજામાં છે, કોઈ બીજાના કબજામાં નથી કે એને છોડાવવું પડે, એટલે એ વસ્તુ કઈ દુર્લભ નથી. જેવી રીતે કોઈ કાષ્ટની પૂતળીને સાચી સ્ત્રી માનીને તેને બોલાવે, ચા કરે, તેની સેવા કરે, પછી જાણે કે આ તો કાષ્ટની પૂતળી છે, ભૂલ થઈ કે પહેલા જ્યારે એને ચા ના કરે છે ત્યારે એને કાષ્ટની છે એ ખબર નથી, સાચી માનીને ચેષ્ટા કરે, પણ જ્યારે ખબર પડે કે આ તો કાષ્ટની છે ત્યારે પસ્તાય. તેવી રીતે આ આત્મા જળની સેવા કરે છે, જળમાં સુખ છે એમ માનીને જળ સંયોગોની ચા ના કરે છે, કે આ જળ સંયોગો મને સુખ આપશે, મને અનુકૂળતાઓ આપશે. જ્યાં સુખનું નામ નિશાન નથી, ગંધ માત્ર નથી, ત્યાં સુખની ભ્રાંતિથી સાચું સુખ માનીને એની ચાહના કરે અને એ બધી પ્રવૃત્તિમાં જીવ લાગેલો રહે છે. એ જેમ કાષ્ટની પૂતળી જાણીને પોતે છેતરાણો છે એમ માનીને પસ્તાય છે, તેવી રીતે આ આત્મા જળની સેવા કરે છે. અજ્ઞાની થયો થકો જળમાં સુખ કલ્પે છે, અજ્ઞાની થઈને જળમાં સુખની કલ્પના કરે છે. જ્યારે જ્ઞાની થાય ત્યારે એ જૂઠી માન્યતાને છોડે. જે સુખની ભ્રાંતિ થઈ છે કે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, એવી જે સુખની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ જેની છૂટી તે જ્ઞાની અને ભ્રાંતિમાં રહ્યો તે અજ્ઞાની. બસ આટલી જ વાત છે, ચોખ્ખે ચોખ્ખી. જેને જળની કોઈ પણ પર્યાયમાં જળથી સુખ માન્યું કે જળથી દુઃખ માન્યું, તે ભ્રાંતિમાં રહ્યો અને તેને અહીંયા અજ્ઞાની ઠર્યો. બરાબર, બીજું કાંઈ નથી. કેમ કે વસ્તુ સ્થિતિ એ વસ્તુ સ્વરૂપે ત્યાં સુખે નથી અને વસ્તુ સ્વરૂપે ત્યાં દુઃખે નથી. કોઈ જળમાં સુખ દુઃખ નહીં. ગુરુદેવ એ કહેતા, રૂપિયામાં સુખ છે એમ માણસ કહે છે, તો એના એક એક રજકણને એના કટકા કરીને એમાં તારા સુખને શોધ, તો તને ક્યાંય સુખ દેખાય છે? એમાં ક્યાંય સુખ દેખાતો નથી. જળની સેવા કરે છે જીવ, અજ્ઞાની થયો થકો જળમાં સુખ કલ્પે છે. જ્ઞાની થાય, જ્યારે જ્ઞાની થાય ત્યારે જૂઠી માન્યતા છોડે, જળમાં સુખ હોવાની જૂઠી માન્યતા છોડે. જ્યારે એને ચૈતન્યમાં રહેલું ચૈતન્યાત્મક સુખ એને જ્ઞાનમાં આવે, જ્ઞાનમાં આવે એટલે અનુભવમાં આવે, ત્યારે એની ભ્રાંતિ છૂટે. સાચું સુખ અનુભવ ગોચર થાય તો એને ખોટું સુખની કલ્પનામાં ખોટું સુખ શું હતું એનું જ્ઞાન એને થાય. ત્યાં સુધી એને સુખનું જ્ઞાન થયું.